તારીખ 10/3/1989 પૂજ્ય ગુરુદેવ શ્રીના વચનામૃત બોલ નંબર 137 અને 138 ઉપર પૂજ્યભાઈ શ્રી શશીભાઈનું ભાવનગરમાં પ્રવચન સળંગ પ્રવચન નંબર 106
જ્ઞાનીને પણ શુભ ભાવ આવે છે. શુભ ભાવ આવે છે એ માર્ગ નથી, એટલે કે મોક્ષનો ઉપાય નથી. છતાં પણ વચ્ચે શુભ ભાવ આવે છે. એ શુભ ભાવ ગુણસ્થાનની મર્યાદામાં હોય છે. મોક્ષ માર્ગમાં ચોથા પાંચમા છઠ્ઠા ગુણસ્થાને શું ભાવ આવે છે અવશ્ય. શ્રેણી માંડ્યા પહેલાં એક ધારો શુદ્ધ ઉપયોગ નીચેના ગુણસ્થાને હોઈ શકતો નથી. ત્યાં શુભ ભાવ આવે એટલે મોક્ષ માર્ગથી ત્યાં ચૂપ થઈ ગયો છે એમ નાની માનતા નથી, બીજાએ પણ એમ વિચારવું નહીં જોઈએ. અપવાદ આવ્યો એટલે ઉપરથી છઠ્ઠી લીટી, અપવાદ આવ્યો એટલે શુદ્ધિથી ભ્રષ્ટ થઈ ગયો એમ જ્ઞાની ન માને. શુદ્ધિથી એટલે શુદ્ધ ઉપયોગથી અથવા શુદ્ધતાના માર્ગથી. અપવાદ આવ્યો એટલે શુભ રાગ થયો. ગુણસ્થાનની મર્યાદામાં શુભ રાગ થાય તો પણ એ શુભ રાગ સાથે તન્મયતા અને એકત્વ નહીં હોવા છે અને એ રાગથી ભિન્નપણું અનુભવમાં વર્તતું હોવાથી, એવી અનુભૂતિ વર્તતી હોવાથી એ શુભ રાગનું ભિન્નપણું છે પણ અભિન્નપણું નથી. અભિન્નપણું નથી એટલે બંધન નથી. બંધન તો કોને કહેવાય કે જેની સાથે ભિન્નતા ન થાય એની સાથે બંધન કહેવાય. પણ જેની સાથે ભિન્નતા થઈ ગઈ એની સાથે બંધન નથી, ભિન્નતા થઈ એમાં રસ પણ નથી. તેથી તે રાગ નબળો છે, શક્તિહીન છે અને તે શક્તિહીન રાગ અનુભૂતિ રૂપ પરિણતિ એનો નાશ કરવાને સમર્થ નથી. પરિણતિ એનો નાશ કરશે. બંને વિદ્યમાન છે, શુદ્ધ પરિણતિ પણ છે અને શુભ રાગ પણ છે. તો શુભ રાગને પરિણતિ તોડશે, શુભ રાગ પરિણતિને નહીં તોડે. એટલે જ્ઞાની એમ ન માને એનો અર્થ કે કોઈએ એમ ન માનવું જોઈએ કે એમને કેમ આવો શુભ ભાવ થયો કે આવો ઉદય ભાવ થયો એવા મોક્ષ માર્ગને વિશે એવો કોઈ વિકલ્પ નહીં ઉઠાવવો જોઈએ. શુદ્ધિમાં વધુ ટકી શકતો નથી. અહીંયા શુદ્ધિ એટલે શુદ્ધ ઉપયોગ. શુદ્ધ ઉપયોગમાં વધુ ટકી શકતો નથી કેમ કે નીચેના ગુણસ્થાને તો એક ધારા શુદ્ધ ઉપયોગ રહે એવી શ્રેણીની પરિસ્થિતિ હોતી જ નથી. એ તો સાતમા ગુણસ્થાનથી આગળ વધી જાય તો જ શ્રેણીની પરિસ્થિતિ હોય છે. નીચેના ગુણસ્થાને તો કોઈ શુદ્ધ ઉપયોગમાં ટકે જાય, ચોથા ગુણસ્થાને કોઈ શુદ્ધ ઉપયોગમાં ટકે, પાંચમામાં ટકી જાય એવી પરિસ્થિતિ હોતી નથી. છૂટી જ જાય એ ઉપયોગ. એટલે ભાવના ત્યાં સદાય શુદ્ધ ઉપયોગમાં રહેવાની છે પણ સાધકની એ વાસ્તવિક પરિસ્થિતિ નથી કે શુદ્ધ ઉપયોગમાં એ ટકી શકે. એટલે અહીંયા શુદ્ધિ એટલે શુદ્ધ ઉપયોગ લેવો. શુદ્ધિમાં વધુ ટકી શકતો નથી તેથી અપવાદ આવ્યા વિના રહે નહીં. તેથી શુભ અપવાદ એટલે અહીંયા શુભ ભાવમાં આવ્યા વિના રહે નહીં, રાગમાં આવ્યા વિના રહે નહીં અથવા રાગ ઉત્પન્ન થયા વિના રહે નહીં. બુદ્ધિપૂર્વકનો રાગ રીતસર ઊભો થાય તેથી અપવાદ આવ્યા વિના રહે નહીં એમ પણ એ જાણે અને મોક્ષ માર્ગ જીવે જાણે છે કે અપવાદ આવશે એટલે કે આ શુભ રાગ થશે. એને એ વાતનો ખ્યાલ છે, એનાથી એ અજાણ નથી એટલે એને કોઈ શંકાનો પ્રશ્ન ઉપસ્થિત થતો નથી. કોઈ અજાણ્યાને શંકા થાય બીજી વાત છે, એને પોતાને શંકા થવાનો પ્રશ્ન રહેતો નથી.
શુદ્ધ ઉપયોગ
સદુપયોગ ક્યારેક આવે ક્યારે, બાકી વધારે તો શુભ રાગ ચાલે. શુદ્ધ ઉપયોગ હોય ત્યારે શુભ કે શુભ ઉપયોગ ન હોય, અશુભ નો તો વિચાર કરવાનો જ પ્રશ્ન નથી, પણ શુભ ઉપયોગ ન હોય, એક સાથે બે ઉપયોગ ન હોય. અપવાદ આવ્યું એટલે શુદ્ધિ થી ભ્રષ્ટ થયું, એટલે એટલે તો અહીંયા બીજામાં શુદ્ધિમાં અર્થ કર્યો કે અહીંયા શુદ્ધ ઉપયોગ લેવો. પહેલી વખત જે શુદ્ધિ શબ્દ વાપર્યો છે ત્યાં ઉપયોગની વાત નથી, બીજી વખત શબ્દ વાપરો છે ત્યાં ઉપયોગની વાત છે. શબ્દ એકનો એક છે, અર્થ ફરે છે. શબ્દ શું કરે આમાં, શબ્દ તો તેનો તે છે. પહેલી વખત શુદ્ધિ વાત કરી છે ત્યાં પરિણતિની વાત કરી છે, બીજી વખત શુદ્ધિની વાત કરી છે ત્યાં શુદ્ધ ઉપયોગની વાત કરી છે, બીજ ગયા એક જ વાત નથી. ભાષા તો ભાષાના કાળે જે આવ્યું હોય તે આવે, ભાષા ઉપર કોઈનો અધિકાર નથી, એ તો પુદ્ગલ પરમાણુની સ્વતંત્ર ક્રિયા છે. અર્થઘટન જે કહેવા ધારે છે અને વસ્તુ સ્થિતિ છે એ પ્રમાણે કરવું જોઈએ. ના, એ ગુણસ્થાન અનુસાર એની મર્યાદા હોય છે. ચોથા ગુણસ્થાને એની મર્યાદા હોય છે, પાંચમા ગુણસ્થાને એની મર્યાદા હોય છે, સાતમા ગુણસ્થાને એની મર્યાદા હોય છે, પણ બહુ અલ્પકાળ છે. અલ્પકાળ એટલે કેટલો, કે વીજળીનો ઝબકારો થાય એટલો છે ચોથા ગુણસ્થાને. તો સાતમા ગુણસ્થાને 5 સેકન્ડથી પણ થોડો ઓછો છે. કેટલો? 5 સેકન્ડથી પણ થોડો ઓછો છે. પ્રથમ સ્થાને તો બહુ જ અલ્પકાળ છે, ખબર તો બરાબર પડે, ખબર બરાબર પડે, પાછી ખબર ન પડે એવું ના બને. એટલા અલ્પકાળમાં અનંત જન્મ મરણ મરણના સ્વપ્નને બાળી નાખે છે. શું કરે છે? અથવા એનું મૂળિયું છે, મૂળમાંથી ઉખેડે છે. અનંતતા જન્મ મરણની સંતતિ પરિપાટી પરંપરા, એની જે અનંતતા છે એ અનંતતાને ખલાસ કરે છે. પછી તો ગણતરીના જે રહી ગયા 2-4 શબ્દો એ કોઈ વસ્તુ નથી, એ તો સાવ નગણ્ય વિષય છે. એટલામાં એટલી શક્તિ છે, એટલા ઓછા કાળના સ્વાનુભવમાં એટલી બધી શક્તિ છે. વસ્તુમાં શક્તિ કેટલી હોય, જે અનુભૂતિનો પિંડ જ છે ત્રણેય કાળે. કે અનંતકાળ જીવ નિગોદમાં રહે તો પણ જેણે પોતાનું સત્વ ખોયું નથી, વિભાવ અને સ્વભાવની તાકાતની મર્યાદાનો વિચાર કરવામાં આવે તો અનંતકાળના નિગોદનો વિભાવ બહુ મર્યાદિત છે. કે જેને અનુભૂતિનો એક ઝબકારો ખલાસ કરે છે. સ્વભાવની તાકાત કેટલી, જે ત્રિકાળી સ્વભાવ છે એની તાકાત કેટલી, અચિંત્ય શક્તિ છે. અચિંત્ય શક્તિ સ્વયમેવ દેવ, સ્વયમેવ પોતે દેવ છે. અચિંત્ય શક્તિનો ધરનાર પોતે જ સ્વયં દેવ છે. દેવાદિદેવ ત્રણ લોકનો નાથ પોતે છે. કોઈ પણ રીતે એને ઓળખે, કોઈ પણ રીતે એના ભાનમાં આવે, કોઈ પણ રીતે એનો અનુભવ કરે, તો પછી કાંઈ કોઈ ચિંતાનો સવાલ નથી રહેતો. શુદ્ધ ઉપયોગમાં વધુ ટકી શકતો નથી, તેથી અપવાદ આવ્યા વિના રહે નહીં એમ પોતે જાણે છે, એમ પણ પોતે જાણે છે. અને અપવાદ આવે છતાં ઉત્સર્ગમાં જવાની, એટલે ઉત્સર્ગ એટલે શુદ્ધ ઉપયોગરૂપ થવાની એમ ભાવના તે કાળે પણ હોય, એ ભાવના ચાલી ગઈ છે એમ નથી. અને ભાવના છે એટલે એનો કોઈ એવો આગ્રહ નથી કે એ પોતે પોતાનું સંતુલન ગુમાવીને પર્યાય આશ્રિત પરિણામમાં આવી જાય કે કેમ શુદ્ધ ઉપયોગ થતો નથી, એ પ્રકાર પણ એને ઉપજતો નથી. એ તો મૂળમાં વસ્તુ એવી છે કે સર્વાંગ સમાધાનનો ભંડાર જેને પ્રત્યક્ષ થયો એને અસમાધાનનો કોઈ પડખેથી અવકાશ નથી, અથવા અસમાધાનની થોડી પણ ગુંજાઈશ ત્યાં નથી. બહુ મોટી વાત તો એ છે, શુદ્ધ ઉપયોગ થાય કે શુભોપયોગ થાય, પણ ક્યાંય અસમાધાનનું કે મૂંઝવણનું દુઃખ જ્ઞાન દશામાં નથી, એ સમજાવવા નિર્દ્રાધિકારમાં સાત ભય રહી દીધા. સાત ભયમાં કોઈ બાકી જ નથી રહેતો, પછી એટલે તો કોઈ ભય નથી જ્ઞાન. પહેલો ભય જે છે એ બધા મિથ્યા દ્રષ્ટિ પ્રાણીને હોય છે, આ લોકનો ભય કે આ મારા આયુષ્ય પર્યંત મને મારી જીવવા માટેની જરૂરિયાતની વસ્તુઓ સામગ્રીઓ સંયોગમાં રહેશે કે નહીં રહે. હોય તોય તો એને વિશ્વાસ નથી આવતો, અત્યારે હોય એને, અત્યારે કાંઈ તકલીફ ન હોય, ઉકેલી થાળીમાં બરાબર જમતો હોય, પાણું બરાબર પીરસાતું હોય, તો પણ એને વિશ્વાસ નથી કે મરણ પર્યંત આ જ પરિસ્થિતિ મારી ટકી રહેશે કે નહીં ટકી રહી. આ એને વિશ્વાસ નથી. આ લોકોના ભય છે તો બધા ગ્રસિત છે. પછી કોઈને વિકલ્પ ઉઠે છે, પરિણામ તો ઘણા બગડેલા છે, કઈ ગતિ તો નહીં બગડી ગઈ હોય, નિમ ગતિ તો નહીં થઈ ગઈ હોય, પરલોક ભયમાં જાય છે. મરણનો ભય પણ સતાવ્યા કરે છે, કોને ખબર ક્યારે આંખ નીચાઈ જાય, એ પણ એને સતાવ્યા કરે છે. બધાનો સાત ભય જુદા જુદા પડ્યા છે, એમાં અપેક્ષાઓ જુદી જુદી છે. આ લોકના ભયમાં કેટલું આવે છે, વેદના ભય, અકસ્માત ભય અને ચોરીનો જે ભય છે, એ ત્રણેય વર્તમાન જીવનના સંબંધમાં પેટા ભેદમાં આવે છે. પણ એ બધા મોટા પ્રસંગ છે. અત્યારે તો વાંધો નથી, ઓછું કંઈક થાય તો દુનિયામાં એવું બને છે, છત પડે છે, દિવાલ પડે છે, માણસ દબાઈ જાય છે, અકસ્માત ગમે ત્યારે થાય છે. ફૂટપારી ઉપર શાંતિથી એકોર હાલતો હોય તો દારૂ પીને ચડાવી દઈએ, ખટારો ફૂટપારી ઉપર કે દુકાને બેઠો દુકાન ઉપર ચડાવી દઈએ, રસ્તા ઉપર દુકાન અને એનામાં આવી જાય છે. અકસ્માત કોને, એટલે ચોરીનો હોય, અકસ્માતનો હોય, એ બધા ભય આદિ આ લોક ભયમાં આવી જાય છે. પણ મોટા મોટા મુદ્દા લઈને વેદના ભય આવી જાય છે, કોઈ રોગ આવી પડશે તો એવી વેદના હશે, તો પરિણામ બગડી જાય એવી વેદના, અસહ્ય વેદના થતી થશે, તો આ બધાને ચિંતા, કેન્સર થાય છે, બીજા થાય છે, ત્રીજા થાય છે, રોગ થવો ગમે ત્યારે આવી પડે છે. પરમાણુને ફરતા શું વાર લાગે, અને અસમાધાન બધી બાજુથી ક્યાંય સમાધાન નથી. આમ કેમ થયું, આમ કેમ થયું, આમ કેમ થાય, આમ કેમ થાય, થયા જ કરે. એ બધા પરિણામની અંદર ત્યાં સુધી છે પ્રકાર કે જ્યાં સુધી સર્વાંગ સમાધાનનો ભંડાર એવો આત્મા પ્રત્યક્ષ થયો નથી, એક સેકન્ડ માટે જ્યાં એક સેકન્ડ સુધી ઉથા કાળને માટે જ્યાં વીજળીના ઝબકારાની જેમ પ્રત્યક્ષ થયો કે અજવાળા થઈ ગયા બધા સમાધાન. પછી શુદ્ધ ઉપયોગ ગયો પણ પરિણતિ રહી ગઈ, એમાં અજવાળું છે, પરિણતિમાં પ્રત્યક્ષ છે, ઉપયોગમાં પણ ત્યાં બીજે ગયો છે, પરિણતિમાં તો આત્મા પ્રત્યક્ષ છે, એટલે એને સર્વાંગ સમાધાન વર્તે છે. કોઈ ભય નહીં, ઉપસર્ગનો નહીં, પરેશાનનો નહીં, કોઈ નહીં, કાંઈ કોઈ જાતનો ભય નહીં. એના શબ્દકોશમાંથી ભય ઉપર છેકો લાગી ગયો, નીકળી ગયો, ભય શબ્દ ચાલ્યો ગયો. ભય જેવી કોઈ વસ્તુ જગતમાં નથી, જગતની અંદર ભય જેવી ચીજ છે શું? પણ પોતે અભ્યાબાદ સ્વરૂપે શાશ્વત છે, એક પ્રદેશ કોઈ ખાંગો કરી શકે એમ નથી. ચૈતન્ય વજ્રની મૂર્તિ છે પૂરી, શું એને ભય છે? ન હોય, વાત ખલાસ થઈ ગઈ, જે થાય છે મારાથી બધું બાહ્ય થાય છે, મારે કાંઈ લેવા દેવા નથી. સુગાનજી બહુ સરસ લખે કે અમારે કેટલો સંબંધ છે કે વિકલ્પ પૂછો એટલો, આગળ પાછળ કાંઈ લગવાડ જ નથી. શું ઉદય ભાવ થયો અને વિકલ્પ પૂછો, બસ એટલા પૂરતો એ વિકલ્પનો નિમિત્તભૂત જે પદાર્થ છે સામે, જે ચેતન હોય, અચેતન હોય, સચેત હોય, મિત્ર જે કોઈ હોય, બસ આથી આગળ એને પાછળ એની ઉદય પ્રસંગ જેટલો. અને એ વખતે પણ આ ઉદય પ્રસંગ છે, મારું સ્વરૂપ નથી એવી જાગૃતિ બરાબર વર્તે છે. એટલો ઉપયોગ જોડાણો એટલા બસ ક્ષણ તમારે વાત કરી એટલી બસ બસ આગળની પાછળ કઈ સંબંધ નથી. આપણે 12 વર્ષનો સંબંધ તમે કહેતા હોય તો ભલે, અહીંયા તો કઈ છે કોઈ કોઈ સંબંધ જ નથી. બસ કાંઈ એ પણ ઉપર છેલ્લો માણસ લટકતી સલામ છે અમારે, એટલે હું કે રસ્તામાં હામા મળીએ તો જરા ખાત, બાકી કાંઈ અમારે કાંઈ લેવા દેવા નથી એના જેવું. તૃષ્ણાનો પરાભવ કેમ કરવો? કેમ કે લોકભય શું કરવા રહીએ છે? લોકભય દૂર થાય એવી કોઈ પરિસ્થિતિની તૃષ્ણા છે એની સામે. તો કે એક તો શું છે કે કોઈ વિશેષનો ઉપયોગ નથી. સામાન્ય રીતે આજીવિકા ચાલે એથી વિશેષ કોઈ વાત હોય સામગ્રીનો તો એનો કોઈ ઉપયોગ નથી. આજીવિકા ઉપયોગ કરે છે કેટલો? એ આજીવિકા ચાલે છે કેટલો? આથી વધારે કાંઈ ઉપયોગ કરતો નથી, એનો કોઈ વિશેષ ઉપયોગ નથી. એટલે કે વ્યર્થ છે. અને જીવ એની અંદર પોતે પોતાની શક્તિને અને સમયને રોકી લે છે. વળી જે કાંઈ વિશેષ પૂર્વકર્મને નિમિત્તે હોય તો પણ અને ન હોય તો પણ એની કોઈ કિંમત નથી. ત્રીજું કે એને લઈને જગતમાં માન આબરુ કીર્તિ છે, પણ એની પણ વ્યર્થતા એને સમજાવી જોઈએ કે આ માન આબરુ કીર્તિ એટલો ધુમાડાને બાચકા ભરવા સિવાય બીજું કાંઈ નથી. કોઈ માણસ ધુમાડાને બાચકા ભરે તો કેટલો હાથમાં આવે, કેટલોક પકડાય એના હાથમાં, મોટો ધુમાડાનો જાતો એને પકડે હાથમાં, કેટલોક આવે એને, આ સિવાય બીજું કાંઈ નથી. એને લઈને માન, એને લઈને સમાજમાં સન્માન, એને લઈને સમાજમાં સ્ટેટસ, એને લઈને બધું, એક ધુમાડાને બાચકો ભરવા બીજું કાંઈ નથી. એમ એની જે કિંમત ચાલી જવી જોઈએ વિચાર વળીએ કરીને બરાબર, અને જે વિચારથી પણ દ્રઢતા આવવી જોઈએ, તો એને આલોક ભય જે ભવિષ્યની પરિસ્થિતિ સંબંધીનો ભય છે એ સંબંધી તો ત્યાં સુધી કહે છે કે મુમુક્ષ તો એવો હોય એવો હોય કે સ્વપ્નમાં એનો વિચાર ના આવવા દે જાણે, એવી એને અંદરથી ભાવના હતી મને આ વિચાર તો સ્વપ્નમાં એને જોઈએ, કેમ કે એ જ અવિવેકની ખાણ છે, અવિવેક બધો ત્યાંથી શરૂ થાય છે. અથવા આ જીવને જે ઉપશમ ભાવ થવો જોઈએ એનો કોઈ કાળ હોય, એનું મોત હોય તો આ જ છે, બીજું કોઈ નથી. ઉપયોગ નિવૃત્ત નથી થઈ શકતો, ઉપશમ ભાવે આવવો જોઈએ અંદર, ઉપશમો ઉપશમવું જોઈએ પહેલા, પ્રથમમાં પ્રથમ એમાં જે કોઈ એનું કાળ છે એ આ ચીજ છે, પરિગ્રહ બુદ્ધિ, પરિગ્રહનો રાગ એનો કાળ છે. મને આ બરાબર જોઈએ, આ મારું બધું બરાબર હોય ને પછી હું બધું કરી શકીશ, એને શું થાય છે કે જો મારું બધું ગોઠવાઈ ગયું હોય ને તો હું પછી હું નિરાતે કરી શકું, તારી વાત જ પાયામાંથી ખોટી છે. કોઈ પણ પરિસ્થિતિમાં હું આ કરી શકું એવી પહેલા તારી સૈદ્ધાંતિક તૈયારી છે, આ શરતી તૈયારી છે કે કોઈ પણ પરિસ્થિતિમાં હું મારો હિત સાધવા માટે સમર્થ છું. પરિસ્થિતિ ચાહે છે ધ્રુવક્ષેત્ર કાળ ભાવની કોઈ અપેક્ષા, કોઈ મદદ, કોઈ જરૂરિયાત નથી, ત્યાંથી ઉપડવું જોઈએ. ત્યાં સુધી કે એને પોતાને એમ લાગે હવે નાડ તૂટે છે, નાડું તૂટે છે નથી માણસ કહેતા, ઘણાને ખ્યાલ આવી જાય કે બસ હવે આયુષ્કુલ, એ વખતે પણ એની તૈયારી હોવી જોઈએ કે મારે હું મારું કામ અત્યારે આ સંજોગોમાં પણ હું કરીશ, બસ આ છેલ્લી હદ છે બધી તૈયારી, અને પછી કોઈ સંજોગોમાં એને વાંધો નથી. એકવાર એને પૂરી તૈયારી કરી લેવી જોઈએ માનસિક રીતે અને સિદ્ધાંતિક રીતે, કે ગમે તે પરિસ્થિતિમાં મારે તો કરવાનું શું છે, મારું જ્ઞાન અનુભૂતિ સ્વરૂપ છે, જ્ઞાન જ્ઞાનને વેદે આટલું જ કામ કરવાનું છે, પર વેદનથી ખસવાનું છે બીજું, અને એ તો કોઈ પણ પરિસ્થિતિમાં થઈ શકે, વેદના ગમે તે વેદનાના કાળમાં થઈ શકે છે, એથી તો વધારે કાંઈ નથી, વેદનાથી તો બીજી કોઈ પ્રતિકૂળતા વધારે નથી, એ તો વેદના ભાઈ જુદો લીધો છે. હા એ સતત રહે છે કે એની પરિણતિ થઈ ગઈ છે ને, પરિણતિ તો સાથે નહીં ચાલે છે આમ તો, પણ આનો તો ઉદય વર્તે છે સતત, બોલાનો ઉદય નથી થતો, અને અભિપ્રાય તો છે, એટલે અભિપ્રાય અનુસાર ઉદય આવે એટલે રસ તીવ્ર પડે, તીવ્ર રસ રેડાઈ જાય, મિષ્ટાન ભાવતું હોય ને મિષ્ટાન ભાણામાં આવે, જમતી વખતે તીવ્ર રસ રેડાઈ જાય, એમ જેનો ભય હોય જેને અભિપ્રાય હોય કે આ ઠીક છે ને એ સામે ઉદય હોય પછી એમાં રસ રેડાયા વિના રે નહીં, પેલા અભિપ્રાયથી ખલાસ થઈ જવું જોઈએ. કોઈ પણ પરિસ્થિતિમાં હું મારું કામ કરવા સમર્થ છું, આમાં તો નાલેશી એવી છે, બહુ મોટી નાલેશી છે, જે સમની પંચેન્દ્રિય તિરિયંચ પાંચમા ગુણસ્થાન સુધી અંતર પુરુષાર્થ ફોરવી શકે, અને તું ચતુર સુજાણ, લોકો પાંચ જણા તારી સલાહ પૂછે કે ભાઈ આમાં કેમ કરવું, અને તું એમ કે હું પુરુષાર્થ નથી કરી શકું, હું કેવી રીતે અંદરનો પુરુષાર્થ કરું, હું કેવી રીતે સમય દર્શન કરું, હું કેવી રીતે અનુભવ કરું, મારો પુરુષાર્થ પડતો નથી, નામુશી એમ આત્મા ને ગમે એમ વાત કરે આમ થવું જોઈએ તેમ થવું જોઈએ એમ કે છે કે નહીં, એમ પ્રયોગ છે એ પ્રસંગ છે,
હા, એ તો એવું છે કે અનુકૂળતા અને પ્રતિકૂળતાનો અભિપ્રાય તો ઊભો છે, ચર્ચા ચાલે છે, આલોકભાઈ તો ઊભો છે, એમાં એ પ્રસંગ આવી જાય ચિંતાના, થઈ ગયું. માણસ નથી કહેતા વૃત્તિ ને પિર્યા સિદ્ધિ મૂકે એમ, એ તો ભયથી ગ્રસિત છે, એમાં કઈક પ્રતિકૂળતાઓ બધી ઊભી થાય, પછી એવો ચિંતામાં ઘેરાય, આ વાત તો જાણે સાંભળી જ નથી કોઈ દે નહીં. એટલે એવી પરિસ્થિતિ ઊભી થાય એ પહેલા સ્વાધ્યાય આદિ શું કરવા છે કે તું તૈયાર થઈ જાય, અભિપ્રાયથી તૈયાર થઈ જાય તું. એટલે એ પ્રસંગ આવે ત્યારે તું એ પહેલા જ તૈયાર હોય કે ગમે તે પ્રસંગ આવે ને હું સામનો કરી લઈશ, પાછો નહીં પડવો હવે. એટલી અત્યારથી તૈયારી માણસો લડે છે તો પ્રાણ દે છે કે નહીં, આ લડાઈની અંદર માણસો લડે છે તો પ્રાણની આહુતિ આપે છે કે નહીં, શહીદ થાય છે કે નહીં, નમાલી બાબતમાં શહીદ થાય છે. આજે સરહદ ઉપર જે લશ્કરના જવાનો કહેવામાં આવે છે એને પગાર સિવાય બીજું શું છે, પણ એને એને ખાલી એમ નથી કહેતા કે તમને પગાર આપી છે માટે લડો, દેશને માટે તમારે પ્રાણનો ભોગ આપવો છે, એને પોરસ કેવી રીતે ચડાવે, માનસિક રીતે એને તૈયાર રાખે કે નહીં, તમારે તમારા મા ભાવની રક્ષા કરવાની ફરજ તમારે માથે આવી છે, સિવિલિયન પીપલ્સ માટે એની ફરજ નથી એમ કોઈ નથી કે તું તારી ફરજ છે, પણ બોર્ડર ઉપર ઉભા છે એને સતત હેમરિંગ કરે છે એ લોકો, તમારા હાથમાં રક્ષા છે, રક્ષા કરવી તમારી ફરજ છે, ભલે પ્રાણ જાય, શું આપે ખાલી પગાર બીજું હું આપે, અને એના કરતા તો બધા ઘણા ટેબલ ખુરશી ને એર કન્ડિશન ચેમ્બરમાં બેઠા એના પગાર વધારે હોય છે વ્હાઇટ કોલરના, એને તો કપડા તે ખાસડા જેવા પહેરવા પડે, કે ઓલા વ્હાઇટ કોલર વાળા પહેરે તો બદન છોલાઈ જાય, અને એના કરતા 10 ગણો પગાર ખાતા હોય, કોઈ પણ ઓલા ને કઈક તારા હાથમાં રક્ષા છે, તારા હાથમાં રક્ષા છે, તારા હાથમાં છે, એને માનસિક રીતે તૈયાર રાખે, એને ખાલી પગારની વાત કરે તો એને એમ થાય કે ભાઈ આપણે પગાર લઈ જતો ગમે એ લઈ લે, કમાઈ લઈશું ગમે ત્યાં, પગાર જાવ ગમે ત્યાં કમાઈ લે, બોર્ડર ઉપર જાય તો પગાર મળે એવું થયું. એ રીતે પોતે તૈયાર થયું. જેમ જેમ પ્રયોગ કરે એમ એનો વિશ્વાસ જામતો જાય છે, એ બહુ મોટું સાધન છે, અને એક માત્ર એ જ સાધન છે, મોટું સાધન છે ને એક માત્ર એ જ સાધન છે, એ ખરેખર છે. સાધન હાથમાં ના આવે તો પછી સાધ્ય કેવી રીતે હાથમાં આવવાનું, એ જ સાધન છે, અને આ આત્માને કેળવવાનો માર્ગ છે. કેળવાય જેમ જેમ કેળવાય એમ કાર્ય સિદ્ધિ છે, બીજું કઈ નથી. નિયમિત સ્વાધ્યાય પણ અસર કરે ક્યારે, કે સાથે સાથે પ્રયોગ ચાલુ રાખે તો, નહીં તો સાંભળીને રીઢો થઈ જાય, અથવા તો એને એમ થાય કે વાતો રોજ એની વાત સાંભળીએ છીએ, ખબર છે આ બધી, રસ બહુ પડે ને પછી રસ ઓછો થઈ જાય એવું થાય. ઘણા છૂટી જાય છે સ્વાધ્યાય, ઘણા વખત ઘણા વર્ષ આવ્યા હોય પછી છોડી દે, અથવા ઘણાને અમુક ટાઈમ માટે છૂટી જાય, રસ નો આવતો એમ લાગે કે ઠીક છે આ બધું આપણને ખ્યાલ છે, રસ ઓછો થઈ જાય, શુષ્કતા આવી જાય. જો પ્રયોગ ચાલુ રાખે તો એનો આત્મા કેળવાય, અને સ્વાધ્યાયમાં એ પ્રયોગના વિષયને વધારે પાછું મીંઢવે ત્યારે એને એની અંદરની ખૂબીઓ બધી ખ્યાલમાં આવે. હા, આપણને અહીંયા તકલીફ પડે છે, અહીંયા આપણને આપણું કામ નથી થતું, એનું આ કારણ છે, આમ છે આમ છે, બધી સૂઝ આવે અંદર, નહીતર સૂજ ન પડે, અંદર ના કાર્ય ની સૂજ જ ના આવે, બુદ્ધિ વાત ધારણા માં રહી જાય, કામ ની સૂજ ન આવે, આ પરિસ્થિતિ ઉભી થાય, એમાંથી શુષ્કતા આવે, એમાંથી સ્વચ્છંદ થાય, એ બધી ગડબડ પછી ચાલુ થઈ જાય. એને તો કઈ પ્રશ્ન જ નથી, એને તો થોડી પણ ઈચ્છા નથી. જીવને પરિણામમાં તીવ્રતા અને મંદતા ચાલતી હોય છે, તો પર પરિણતિ તીવ્ર રસ વાળી હોય ત્યારે તો બોધ ની અસર નહીવત થાય છે, પણ કોઈ વખત એની મંદતા નો કાળ હોય ત્યારે બોધ ની અસર થાય છે. સો વાર પ્રયોગ ની વાત સાંભળી હોય, નો ગણી હોય, એક વાર એને એમ થાય કે નહીં અહીંથી કદી પકડી લઈએ, વાત રસ્તે ચડી જાય. એટલે એને અવકાશ છે રસ્તે ચડવા, નો ચડે તો બીજી વાત છે, એને અવકાશ છે. પેલા છોડી દીધા એને શું અવકાશ છે, એને તો કઈ અવકાશ. રસ વગર નો તો જીવ નથી, રસ વગર નો તો જીવ નથી. આ વિષયમાં રસ નહીં લઈએ, પારમાર્થિક વિષયમાં રસ નહીં લઈએ, તો લોક ઉદયના પ્રસંગમાં તો રસ લેવાનો જ છે, એના દિનું ઊભું જ છે. અહીંયા તો મોક્ષ માર્ગ ની ચર્ચા ચાલે છે કે અપવાદ આવે એટલે શુભ ભાવ આવે, છતાં ઉત્સર્ગ એટલે શુદ્ધોપયોગ રૂપ થવાની જે એની ભાવના છે, તે કાળે પણ એને હોય છે, ભાવના ચાલી જતી નથી. અને અપવાદમાં જ રહેવું એવો તેને આગ્રહ ન હોય. આગ્રહ શબ્દ બે જગ્યાએ વાપર્યો, ઉપર એમ કહ્યું ત્રીજી લીટીમાં કે સ્વરૂપ સ્થિરતા શુદ્ધોપયોગ ન થાય તો તે કાળે શુદ્ધોપયોગનો આગ્રહ ન કરવો જોઈએ. નીચે એમ કહે છે કે શુભ ઉપયોગનો આગ્રહ ન કરવો જોઈએ, એનો અર્થ કે કોઈ પણ પરિણામનો આગ્રહ ન કરવો જોઈએ, કેમ કે પરિણામનો આગ્રહ એ પરિણામ આશ્રિત પરિણામની પરિસ્થિતિ સર્જે છે, માટે કોઈ પરિણામનો આગ્રહનો સવાલ રહેતો નથી. ભાવના બેનો હોય, ભાવના શુદ્ધ ઉપયોગની જ હોય, શુભ ઉપયોગની ભાવના ન હોય, આગ્રહ તો એક કઈનો ન હોય, એમ વન વે ટ્રાફિક છે. બે બાજુ નથી, આગ્રહની બાબતમાં બે બાજુ લીધી, પણ ભાવનામાં એક જ વાત લીધી. એમ સૂચવે છે કે ભલે શુદ્ધોપયોગનો આગ્રહ નથી પણ ભાવના હોય છે, શુભોપયોગનો આગ્રહ પણ હોતો નથી અને ભાવના પણ હોતી નથી, આમ બે પડખામાં આટલો ફરક છે. એ વાત, એ સંબંધીની જે ખૂબીઓ છે એ જ્ઞાની બરાબર મોક્ષ માર્ગમાં જાણે છે, તેથી એને ક્યાંય અસમાધાન થતું નથી, શંકા થતી નથી, વિકલ્પ થતો નથી. બીજાઓને આ લાઈનના જે અજાણ્યા છે એને શંકા થાય છે કે અસમાધાન થાય છે અથવા આગ્રહ થઈ આવે છે, કોઈ ને કોઈ વાત નથી. શુદ્ધ ઉપયોગનો આગ્રહ થાય તો જ્ઞાન દિશાનો, શુદ્ધ ઉપયોગનો આગ્રહ, આનંદનો આગ્રહ, આનંદ તો મેગ્નેટિક વિષય છે, આ ખેંચાણ થાય એવો વિષય છે. આનંદ જોઈએ છે, જીવના આનંદ મેળવવો છે ગમે ત્યાંથી, પણ એને આનંદ મેળવવો છે, દોષ કરીને પણ આનંદ મેળવવો, અવગુણથી પણ આનંદ મેળવવો, એટલો બધો આનંદનું આકર્ષણ છે. આટલો બધો પરિણામ સંબંધી ઉપદેશ છે, બહુ જ ચાલે છે સત્શાસ્ત્રોમાં, એને નિરૂપણના હેતુભૂત સ્થાન દેવામાં આવ્યું છે. શું કરવા આટલું નિરૂપણ, એનો હેતુ શું? કે આત્માને બોધ મળે. બોધ શું છે? કે એક સમય ની પર્યાય છે. એનો આગ્રહ કે નહીં? આગ્રહ નહીં. આવી વિચિત્ર વાત છે. જૈન દર્શનમાં લોકો નથી સમજતા એનું કારણ આ છે. આવી કોઈ વિશિષ્ટ વાત છે જે હેતુથી બાર બાર અંગનું નિરૂપણ કર્યું. ગણધર આદિ સમર્થ મહાપુરુષોએ બાર અંગની રચના કરી. એની પાછળ હેતુ એ કે આત્મા બોધને પામે. એ હેતુની સામે એક વાત મૂકી કે આગ્રહની વાત અમારા પ્રકરણમાં ક્યાંય નથી. આ વિશિષ્ટતા છે નિરૂપણની, એ ક્યાંય નથી. આવી વિશિષ્ટતા નિરૂપણની વિતરાગ માર્ગ સિવાય ક્યાંય નથી. જ્યાં સુધી ઉદ્દેશ છે અથવા નિરૂપણ છે કે તારું પરમાત્મા સ્વરૂપ તને ઉપાદેય છે એમ જે તને કહીએ છીએ, અને જે સુધોપયોગમાં સાક્ષાત ઉપાદેય થાય છે એમ જે કહેવામાં આવે છે, એનું એક બીજું પડખું, બહુ સ્પષ્ટ પડખું એવું છે કે નાયક સ્વભાવ ઉપર પણ તારો ઉપયોગ વિતરાગ ભાવે જેથી જાશે તેથી સુધો ઉપયોગ છે. વિતરાગ ભાવે પર પદાર્થ પર પણ વિતરાગ ભાવે, અને સ્વ પદાર્થ પર ઉપર પણ વિતરાગ ભાવે. આવી વાત છે, કોઈ ઓલગમની વાત છે. પુરુષાર્થ છે એ જુદી ચીજ છે, અને આગ્રહ છે એ જુદી ચીજ છે. બે વસ્તુ જુદી છે. આગ્રહ છે એ કોઈ પુરુષાર્થ નું સ્વરૂપ નથી, અને પુરુષાર્થ એવી એક સહજ વસ્તુ છે કે આગ્રહ ની કૃત્રિમતા ને અને પુરુષાર્થ ને ઉત્તર દક્ષિણ. જ્ઞાનીને યથાર્થ દ્રવ્ય દ્રષ્ટિ પ્રગટે છે. દ્રવ્યના આલંબને તે અંદર સ્વરૂપ સ્થિરતા વધારે સમજાય છે. જ્ઞાન દશા ત્યારથી કહીએ કે જ્યારથી સ્વભાવની દ્રષ્ટિ, શુદ્ધ સ્વરૂપની દ્રષ્ટિ, મૂળ સ્વરૂપની દ્રષ્ટિ પ્રગટે ત્યારથી. યથાર્થ એટલે અભિમુખ થઈને, સન્મુખ થઈને સ્થાપના થઈ છે, સ્વીકાર થયો છે, અને એ સિવાય બીજા કોઈનો નિજ સ્વરૂપપણે સ્વીકાર નથી. શ્રદ્ધામાં અને જ્ઞાનમાં મારું નિજ સ્વરૂપ, મારું મૂળ સ્વરૂપ, મારું અસલ સ્વરૂપ, મારું કાયમી શાશ્વત સ્વરૂપ, અનંત ગુણ નિધાન એક રૂપ સામાન્ય પરમાત્મા તત્વ છે, એટલું છે એવી જેની દ્રષ્ટિ પ્રગટે છે, એને એનું અંદરમાં અંતર આલંબન વર્તે છે. આલંબન લેવું એટલે આધાર લેવો. શ્રદ્ધા, જ્ઞાન, ચારિત્ર અને પુરુષાર્થ મુખ્ય ગુણો છે, પણ અનંતા ગુણોનું પરિણામ એના આલંબનભૂત વિષય એ પોતાનું પરમાત્મા તત્વ તત્વ જ છે. એના આલંબને અંદર સ્વરૂપ સ્થિરતા વધારતો જાય છે, સ્વરૂપ સ્થિરતા વધતી જ જાય છે. સમયે સમયે આલંબન છૂટતું નહીં હોવાને લીધે, એટલે કે આલંબન સમયે સમયે વર્તતું હોવાને લીધે, જેમ કે પરિણતિમાં તો આનંદ મળે, ચારિત્ર નો વિષય છે, સ્વરૂપ જ્ઞાની સ્વરૂપ ના અવલંબને, દ્રવ્ય ના અવલંબને આત્માની સ્થિરતા, સ્વરૂપ ની સ્થિરતા, ચારિત્ર ગુણ માં પણ વિકાસ થાય છે. પણ જ્યાં સુધી અધૂરો છે, કે જ્યાં સુધી પૂર્ણતા પ્રગટ નથી થઈ અને જ્યાં સુધી પુરુષાર્થ મંદ છે, પુરુષાર્થ ની મંદતાના કાળમાં વિકલ્પ અને શુભોપયોગની તે થઈ આવે છે. એમ કેવું છે, જ્યાં સુધી અધૂરો છે, પૂરો હોય, પૂર્ણ થાય પછી કઈ શુભ વિકલ્પ ઉઠવાનો પ્રશ્ન નથી. એમ તીવ્ર પુરુષાર્થ વર્તતો હોય ત્યારે પણ એને શુભોપયોગ છે. શુદ્ધ સ્વરૂપમાં પૂર્ણપણે ઠરી શકતો નથી એવું મંદ છે, એને ભાવના છે કે પૂર્ણ શુદ્ધ સ્વરૂપમાં જ પૂરેપૂરો ઠરીને રહેલા, જેમાં આનંદ ઉભરાઈને આવતો હોય એ દશાને છોડવાની ભાવના કોની હોય? બહાર નીકળતા તો ક્લેશ છે, જ્યાં ઉપયોગ બહાર નીકળે ત્યાં તો એને ક્લેશ છે. જાણે કે ભઠ્ઠીમાં નાખો, કોણ કોણ ઈચ્છે? જ્યાં સ્વરૂપના ની શાંતિ ની શીતળતા વર્તતી હોય એવો જે શુદ્ધ અને બહાર નીકળતા ભઠ્ઠી હોય, સ્વાભાવિક રીતે ભાવના છે નહી હોય, ઠરવાની ભાવના હોય. પણ જ્યાં સુધી પુરુષાર્થ મંદ છે, શુદ્ધ સ્વરૂપમાં પૂર્ણપણે ઠરી શકતો નથી, ત્યાં સુધી શુભ પરિણામમાં જોડાય છે. જ્ઞાનીને શુભ પરિણામમાં પોતાનું ચાલતું નથી એટલે ચાલે તો ન જોડાય, પણ એનું ચાલતું નથી એટલે સુપરિણામ નો વિષય એ છે કે શુભ માં રહેવાનું નથી, એનું સુપરિણામ છે. બીજાને જેવું સુપરિણામ નથી, આ શુભ માં રહેવાનું નથી એવા શુભ પરિણામ છે. જેટલે એને વ્યવહાર બીજાને તો વ્યવહાર લાગુ પડતો નિષેધ છે, એ તો કહેશે, એ જ વાત કહેશે. સ્વરૂપમાં પૂર્ણપણે ઠરી શકતો નથી ત્યાં સુધી શુભ પરિણામમાં જોડાય છે, પરંતુ તેને તે આદરણીય માનતો નથી. આ કહ્યું એને જરા પણ આદરવા જેવા, આદરવાને યોગ્ય છે એમ જરા પણ માનતો નથી. શુભ ઉપયોગમાં, શુભ પરિણામમાં આવે એટલે કર્તવ્ય છે ને કરવા જેવા છે એમ માનતો નથી. પણ એવી કોઈ વિચિત્ર પરિસ્થિતિ ઉભી થાય છે, લોકોને એમ થાય છે કે આ કરવા જેવા માને છે. દાખલા તરીકે કોઈ વ્યવહાર ઉલ્લંઘન કરતો જો તને આવો સુભાવ ના આવે તો તને કોઈ અધિકાર નથી, મુમુક્ષુ નામ ધરાવવાનો પણ તને કોઈ અધિકાર નથી. એમ કે જ્ઞાની તો ત્યાં જયારે સુભાવ નો આગ્રહ હોય, સુભાવ કર્તવ્ય હોય, સુભાવ કરવા જેવો હોય, એને સ્થાપના કરતા હોય એવું લાગે, જેને પક્ષ છે એ ચડી બેસે છે. જો અમે કહીએ છીએ જ્ઞાની કહે છે, અમે માનીએ છીએ એમ જ્ઞાની માને છે, ને અમે કહીએ છીએ એમ જ્ઞાની કહે છે, એને એમ થઈ જાય છે ભાઈ, એને જેમ કહે છે. મૂળમાં વાત એમ નથી, એ મર્યાદિત વાત છે અને એની મર્યાદા સમર્થો તને આ વાત બીજી રીતે સમજાશે. વ્યવહાર ને કક્ષા છોડીને નીચે કોઈ જાતો હોય તો એને એમ કે નહીં તો વ્યવહાર ને ક્યાં છોડે છે? વ્યવહાર ની મર્યાદા છોડી શકે? દેવગુરુ શાસ્ત્ર સંબંધી ના કેટલાય પડખા ઉભા થઈ જાય છે, ડાયરેક્ટ ને ઇનડાયરેક્ટ. કોઈ પડખે પણ વ્યવહાર છોડે ગયો હોય તો સાવ ગયો હોય તો કોઈ મર્યાદામાં જ નથી કર્યું, બહુ મોટો અપરાધ થાય છે. જયારે વ્યવહાર પણ છૂટી જાય છે ત્યારે અપરાધ છે, વિરાજના છે, તે નથી આવે. એટલા માટે એમ કહેવામાં આવે. પણ એનો અર્થ એમ નથી કે જ્ઞાની તેને આદરણીય માને છે, આદરવાને યોગ્ય માને છે, એમ છે. વ્યવહારની યોગ્ય વ્યવહારની એક બીજી પરિભાષા છે કે ઊંચામાં ઊંચી કૌટુંબિક વ્યવહાર ત્યારે જ કહેવાય કે જ્યારે એ વ્યવહાર સંબંધી આગ્રહ અને વજન ન હોય ત્યારે, અથવા અહંપણો એમાં ન થાય ત્યારે, ત્યારે યથાસ્થાને વ્યવહાર છે. નહીતર વ્યવહાર વ્યવહારના સ્થાને નહીં રહે. આમ પરિસ્થિતિ એટલે વ્યવહાર યોગ્ય ક્યારે છે? વ્યવહાર થવા છતાં એના ઉપર વજન નથી. કે શુદ્ધ ઉપયોગ થયા પહેલા ધ્યાનસ્થ દશામાં શુભ ઉપયોગ પરમાત્મ તત્વ વિષય ચાલતો હોય છે. તેઓ એનો વિષય શું હોય છે? શુભ ઉપયોગનો કે પોતે પ્રજ્ઞાનમ બ્રહ્મ, હું બ્રહ્મ સ્વરૂપ છું, સોહમ ચાલતો હોય. એના ઉપર વજન ઉઠી જાય ત્યારે એનો વ્યવહાર યોગ્ય છે. એના ઉપર વજન રહે શુદ્ધ ઉપયોગ નહીં થઈ જાય. વચનાતીત નિર્વિકલ્પ ધ્યાનમાં એ નહીં આવી શકે. પણ છતાંય મોક્ષ દશામાં કેટલો કેટલીક મર્યાદાઓ સ્થાપે છે, એ મર્યાદાનું પાલન તમને કરવું જ રહ્યો. નહીંતર મુમુક્ષુની ભૂમિકા પણ એની લીધી. ભલે જ્ઞાની નથી, પણ જ્ઞાની જેને થવું છે એવું જે મુમુક્ષુ, એને કેટલીક મર્યાદા લાગુ પડે છે. પછી વાત ગઈ એ સાથે આ વાત છે. એને એમ કહેવામાં આવે છે કે જોજે તને જ્ઞાન દશા પ્રગતિ નથી અને કેટલોક વ્યવહારનું બંધન અહીંયા ઊભું થાય છે, પણ છતાં આગ્રહ ને વજન ન જાય એવી સાવધાની રાખવાની વાત પાયામાં છે. મૂળમાં વાત રાખી એને તો શું છે કે વિચક્ષણ ચાલ છે. જ્ઞાનીની હે ઉપાધિની જે ચાલ છે એમાં વિચક્ષણતા આવી ગઈ છે અને હજી વિચક્ષણતા આવી નથી એટલે સમજાવવું પડે છે. એટલે એને સાવધાની બધા ખ્યાલ આપવા પડે છે. જ્ઞાનીને પણ આગ્રહ ન રહેવો જોઈએ અને વ્યવહાર તૂટવો જોઈએ જે તે ગુણ સ્થાને. મુમુક્ષુ કેમ કે મુમુક્ષુ તો જ્ઞાની થવા માંગે છે તો એને એને અનુસરતી જ લાઈન હોય ને, તેથી વિરુદ્ધ હોય. એને મેળ ખાયેલી લાઈન એને હોવી જોઈએ ને. એનાથી મેળ ન ખાય એવી કેમ થાય? જ્ઞાની ક્યાંથી થાય? મુમુક્ષુ સાધક ક્યાંથી થાય? સીધી વાત છે, એને અનુસરતી જ વાત. તો પણ એ વાત રાખીને છે કે આગ્રહની વાત ક્યાં છે? દેખાવ એવો થાય પ્રતિમાને કોઈ ડાકતું હોય બિલકુલ નહીં, સપનામાં ન થાય એમ કે છો. સંપ્રદાય થયેલો છે એનો માનવ વિરોધમાં આખો સંપ્રદાય જૈન ના નામે ચાલે છે. નામ જૈન કે છે અમે સૌથી ઊંચા પાછા ધંધક ઢૂંઢીને કાઢેલો માન સ્વપ્નામાં ન થાય અપરાધ જિનેન્દ્ર પ્રતિમા જૈન પ્રતિમા અનેક ત્રણેય કાળને વિશે અનેક જીવો જેનાથી ધર્મને પામ્યા છે જેના નિમિત્તે ધર્મને પામ્યા છે ઇતિહાસમાં ત્રણેય કાળે વસ્તુ ભીડે છે એવી પરમ પૂજ્ય જે સ્થાપના છે પરમ પૂજ્ય શબ્દ વાપરો છે દીક્ષિણ જે સ્થાપના આપેથી સ્થાપના પરમ પૂજ્ય છે એને કોઈ ધર્મના બાને ઉડાડે છળ તો ધર્મના બાને પ્રગટ કરવો પડે સપનામાં ન થાય આ પણ કરે કે આમાં આમ હિંસા થાય પણ મોગ તારું બધું ડાપણ એ બધી ખબર છે આ સપનામાં ન થાય તો આગ્રહ કરે છે એટલો બધો આગ્રહ છે હા સંગ એને ન કરવા દે આવા અભિપ્રાય વાળાનો હું સંગ કરીશ નહીં ભૂલે ચૂકે કરીશ નહીં કૃત્રિમ તો કોની વાત કરો છો પણ મોક્ષ ને હા પણ એ તો કૃત્રિમતાનો આગ્રહ જે થાય છે એ પણ સહજતા પ્રાપ્ત કરવાના માર્ગે ચડીને કૃત્રિમતાને મટાડે બરાબર છે પણ એમાં કૃત્રિમતા છે એટલો દોષ છે કેટલો દોષ છે જેટલી કૃત્રિમતા છે એટલો દોષ છે તો સહજતા લાવે જેટલો દોષ હોય એટલો જ કાઢવાની વાત છે એથી વધારે વાત કાઢવાની વાત નથી નવી જ્ઞાન શા માટે છે નવીના વિષયની મર્યાદામાં રહીને એ વિષયને પકડો એથી આગો જાય તો નયા ભાસ થાય નયના વિષયથી આગો જાય એટલે નયા ભાસ થઈ જાય બીજું કઈ નયા ભાસ બીજી ચીજ નથી એટલે સૂક્ષ્મ છે પણ એ જવાબદારીનો વિષય છે એટલે એની સૂક્ષ્મતા સમજવી જ રહી બીજો કોઈ એમાં ઉપાય નથી
વાદિદેવ જય શ્રીમંતર ભગવાન જય ઓ પરમ કૃપાળુ.